તારીખ 28/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 682 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 398
અને કોઈમાં કાંઈ કરતા નથી એક ક્ષેત્રે હોવા છતાં કોઈ કોઈમાં કાંઈ કાર્ય કરતા નથી કેમ કે પ્રત્યેક પદાર્થના છયના દ્રવ્યો ક્ષેત્ર કાળ અને ભાવ એનાથી ભિન્નતા છે એને સર્વથા ભિન્ન પણ કહેવામાં આવે છે સર્વ પદાર્થોનું પરસ્પર સર્વથા ભિન્ન પણ છે કિંચિત ભિન્નપણું છે ને કિંચિત અભિન્નપણું છે એમ નથી સર્વથા ભિન્નપણું છે એકાંતે ભિન્નપણું છે એમ કહો તો તે એકાંત સમ્યક છે એવું એકાંત જીવને પોતામાં જ્ઞાન ને આનંદ સ્વભાવની સન્મુખ થવાનું કારણ થાય છે પોતાના સ્વભાવની રુચિ થવાનું કારણ થાય છે પોતાના સ્વભાવમાં સ્થિર થવાનું પણ એ જ કારણ થાય છે બીજું કોઈ કારણ થતું નથી મુનિરાજ ગમે તેવા ઉત્સર્ગ પરિસરમાં ડરતા નથી તેનું કારણ એ છે ડરતા નથી શું ડરતા પણ ચલાયમાન થતા નથી ડરતા નથી પ્રચલિત રહે છે કેમ કે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપર સ્થિર થઈ ગયા છે સમ્યક દ્રષ્ટિ અસ્થિર છે એટલા ચલાયમાન થાય છે જેટલા અસ્થિર છે એટલા મુનિરાજને સ્થિરતા ઘણી છે હોવાથી તેઓ ચલાયમાન થતા નથી નિશ્ચળ રહે છે કે મારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને તો કોઈ સ્પર્શી શકે એમ છે પછી મારે પરિણામ બીજા તરફ લઈ જવાનું કોઈ કારણ રહેતું નથી ગમે તે સંજોગોમાં સર્વ પ્રકારના સંયોગ યોગ જ્ઞાનમાં જ્ઞાનીપણે જણાવ ભલે પણ તેથી મને કોઈ અસર છે મને કોઈ એને લઈને કાંઈ થાય છે એવું મારા અનુભવમાં આવતું નથી એમનો અનુભવ એમ બોલે છે તેથી તેઓ નિશ્ચળ રહે છે આ સિદ્ધાંતને કારણે સ્થિર રહી શકે છે અથવા વસ્તુના સ્વરૂપ જ્ઞાનના આધારે તેઓ સ્થિર રહે છે કોઈ કલ્પનાથી સ્થિરતા નથી થઈ શકતી સ્વરૂપ જ્ઞાનથી જ સ્થિરતા થાય છે અને સ્વરૂપના આધારે જ સ્થિરતા થાય છે બીજી કોઈ રીતે સ્થિરતા થઈ શકતી નથી એ જીવ જે કઈ કરે છે તે એનામાં કરે છે તારામાં તો કઈ કરતો નથી એના એની ક્રોધ ની પર્યાય તને સ્પર્શતી નથી સ્પર્શે છે તો પછી તને તકલીફ શું થઈ એમ કહો કોઈ બીજા પદાર્થની પર્યાયને લઈને તારી અવસ્થામાં કોઈ તકલીફ થતી નથી આમ કેવું છે પછી એને લઈને કાંઈ કરવું એ પ્રશ્ન ક્યાં રહ્યો તને ક્રોધ થાય એ તારો અવગુણ છે તારો અવગુણ કોને લીધે છે તારો દોષ કોને લીધે છે તારો દોષ તારે લીધે છે કોઈ બીજાને લઈને પોતાનો દોષ છે એમ માનનાર અપ્રમાણિક છે જગતમાં વ્યવહાર પ્રમાણિકતા પણ એના માને છે એના કારણે મારે આમ દોષ કરવો પડ્યો એ વાત ખોટી છે સમાજમાં અવ્યવસ્થિત સમાજ રચના હોવાથી દૂષણો ઊભા થાય છે એમ લોકો કહે સમાજ સુધારકો એમ કહે છે આ સમાજની વ્યવસ્થા બરાબર નથી ને માટે કેટલાક લોકોને ચોરી કરવાનું મન થાય છે કેટલાક લોકોને ધાડ પાડવાનું મન થાય છે કેટલાક લોકોને ખૂન કરવાનું મન થાય છે ખોટી વાત છે એને કારણે નથી. જો એને કારણે થવું હોય તો બધાને એમ જ થવું જોઈએ. એટલાને શું કરવા લાગવું પડે? ભીણા ગાંઠા માણસોને સમાજ રચના તો બધાને સરખી લાગે વળગે, બધા એમ જ કરવું જોઈએ? વાત ખોટી. પોતાનો દોષ પોતાના કારણે છે એ સ્વીકારવું જોઈએ. પણ આ મારા સિદ્ધાંત તો એવો છે કે એને કોઈ પડખે અસમાધાન ન રહે, કોઈ કોઈ પણ જગ્યાએ અસમાધાન થવાનું કોઈ પણ પ્રસંગમાં કારણ ન રહે એવો આ સિદ્ધાંત છે. અથવા ચેલેન્જ મારીને કહી શકાય કે અસમાધાનનો કોઈ પણ પ્રકાર લાવો કે જે આ સિદ્ધાંત દ્વારા નિરાકરણ ન થાય, એવી કોઈ સમસ્યા લાવો કે જેથી ન થાય. સમ્યક દ્રષ્ટિ આ સિદ્ધાંતને સમજતો હોવાથી એના જ્ઞાનમાં સદાય સમાધાન રહે છે, ક્યારેય અસમાધાન થતું નથી. અને એ સમ્ય જ્ઞાનનો પરિણમનનો સ્વભાવ છે. સમાધાન પણ એ પરિણમનું, એ સમ્ય જ્ઞાનનો પરિણમન સ્વભાવ છે. અથવા બીજી રીતે કહીએ તો જીવને અસમાધાન થાય છે એ સર્વ પદાર્થોની ભિન્નતા નહીં સ્વીકારવાને લીધે થાય છે. સર્વ પદાર્થોની ભિન્નતા નહીં સ્વીકારતા અસમાધાન થાય છે. જો ભિન્નતા સ્વીકારે તો અસમાધાન થવાનો પ્રશ્ન રહેતો નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. કોઈ પણ સમસ્યા લાવવાની કારણે કે જે આ સિદ્ધાંતથી એ ઘૂંચનો ઉકલતી હોય એ કોઈ વાત નથી જગતમાં, કોઈ પ્રશ્ન નથી. જગતમાં અનંત પદાર્થ અને અનંત પદાર્થમાં પ્રત્યેક પદાર્થની સ્વતંત્રતા એ જૈનાગમના નિરૂપણનો સિદ્ધાંત, વસ્તુના સ્વરૂપને બતાવનારો સિદ્ધાંત જૈનાગમ સિવાય કોઈ અન્ય દર્શનમાં નથી. એ પ્રત્યેક પદાર્થની સ્વતંત્રતા. ભગવાનને આધીન પણ કોઈ નહીં. જગત તો આખું કોઈને કોઈ વ્યક્તિને ભગવાન માને છે, કોઈને કોઈ શક્તિને ભગવાન માને છે, અને પછી એને આધીન બધું જગત છે એમ માને છે. પણ એ વસ્તુની સ્થિતિ જ નથી. જો એવું ખરેખર હોત તો આ જગતમાં કોઈ અનિષ્ટ ન રહે. કેમ કે જેના હાથમાં સર્વસત્તા હોય ને એ પણ જગતમાં અનિષ્ટ રહેવા દે કંઈ પણ એવું બની શકે નહીં. સિવાય કે અનિષ્ટ જોવાનો એને શોખ હોય, કે અનેક પ્રકારના અનિષ્ટો જ જોવા છે મારે, તો એ બની શકે. બાકી અનેક પ્રકારના હજારો પ્રકારના અનિષ્ટો છે એ કોઈ એકના નિયંત્રણને આધીન હોય એ વાત કોઈ કાળે સંભવિત નથી. એક કાળે પણ સંભવિત નથી ને કોઈ કાળે પણ સંભવિત. મહાનિયમ કયો છે એટલા માટે મહાસિદ્ધાંત કયો છે. અત્યારે તો કહેવાતા જૈન દર્શનના વિદ્વાનો અને સાધુઓ આ સિદ્ધાંતમાં ગડબડ કરે, એને આત્મા શરીરનું કરે અને શરીર આત્માનું કરે. આ બે વાતની ઘૂંચમાં એવી ઊભી થઈ છે કે બંનેના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને જોઈ શકતા અને તેથી અજ્ઞાનનો નાશ નહીં થતો હોવાથી આ તો આગમનો પાયાનો સિદ્ધાંત હોવાથી ગ્રહિત મિથ્યા દર્શનમાં વર્તે. અગ્રહિત નહીં પણ ત્યાં બુદ્ધિપૂર્વક એક પદાર્થનું કાર્ય બીજો પદાર્થ કરે છે એવી તાત્વિક માન્યતાને લઈને એવો સિદ્ધાંત બુદ્ધિપૂર્વક ગ્રહણ થતો હોવાને લીધે અબુદ્ધિપૂર્વક તો પડ્યું છે સર્વજીવોને, એકંદરથી માંડીને સર્વજીવોને, પણ મનુષ્યમાં તો મનુષ્ય પર્યાયમાં આવીને બુદ્ધિથી વિષયને ઉલટો વિપરીત ગ્રહણ કરે છે ત્યારે ગ્રહિત વિચારદર્શનનો પ્રસંગ આવે છે. બે તત્વો ની જીવ ને હજી નવ તત્વો માં બે તત્વો ની ભૂલ થઈ, અને પછી એની જે વિકારી પર્યાયો છે એની પણ ભૂલ થઈ, તો એક જ જગ્યાએ ભૂલ થાય એટલે નવે તત્વો ની ભૂલ થઈ જાય. એક તત્વો ની ભૂલ થાય એટલે નવ તત્વો ની જે શ્રંખલા છે એ નવે ની ભૂલ ઉભી થાય. એ ધર્મ નું સ્વરૂપ પણ બીજી રીતે માને, અધર્મ થવાનું કારણ પણ બીજું જ માને. એ પાપ બીજાને કારણે થાય છે એમ માન્યા વગર નહીં રહે. જે પરદ્રવ થી પરદ્રવ ની ક્રિયા થાય છે એમ માને છે એ પોતાનું પાપ બીજાને કારણે થાય છે એમ માન્યા વગર નહીં રહે, એમ જ માનશે. એને તો નિર્દોષ રહેવું છે. શું થાય, આમ થયું એટલે આમ કરવું પડ્યું, વાત ખોટી છે. જે કાંઈ થયું એ તારી બહાર થયું છે અને તારા માં થયું નથી, તેથી તેના કારણે તારે કાંઈ કરવું પડે એ વાત સુધી છે. શ્રીમદજી પોતાની ભાષામાં આ વાત લખી, તારો દોષ તારે કારણે છે, તારો દોષ કોઈ બીજાને કારણે નથી. જીવ અજીવનું કાંઈ કરતો નથી, અજીવ જીવનું કાંઈ કરતો નથી. નવ તત્વ શા માટે કહ્યા કે નવે સ્વતંત્ર છે, નહીંતર નવને જુદા પાડવાનું કારણ રહેતું નથી. તો જીવથી અજીવમાં પાંચે અજીવ જુદા થઈ ગયા. જીવ અને અજીવ જુદા હોવા છતાં જીવ અજીવનું કરે ને અજીવ જીવનું કરે એમ માનવું તે નવ તત્વોમાં પહેલેથી જ ભૂલ થઈ ગઈ. શરૂઆતથી જીવ અજીવથી નવ તત્વ શરૂ થાય ને જીવ અજીવ આકરો બને, પહેલી જ ભૂલ કરી એને નવે ની ભૂલ કરી. હજી તો નવ તત્વ ની ખબર નથી લોકોને. મિત્ર એ તો વાત સિદ્ધાંત છે, આના ઉપરથી તો આગમ ઉપરથી તો અધ્યાત્મ ઉપર લઈ જાય છે. બરોબર, કે જો આ સિદ્ધાંત સમજે તો એને સ્વતંત્રતા સમજાય, પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની સ્વતંત્રતા સમજાય, એની સન્મુખ થાય, એની રુચિ થાય, એની સ્થિરતા થાય, એનું કલ્યાણ થાય. આમ પરંપરા છે. નવ તત્વનું સ્વરૂપ સમ્યક દર્શન જાણવું શ્રદ્ધાનું સમ્યક દર્શનનું કારણ છે એમ બીજું શકે. તેરમી ગાથા છે અને તત્વા સૂત્રમાં પણ છે. અહીંયા સૂત્ર મોટું છે તેરમી ગાથા સમયસારનું, કે ભૂતાર્થને આશરે ભૂતાર્થ નહીં છે, ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ કોઈ પાપ આશ્રવ નિરાબંધ મોક્ષ છે. એ ભૂતાર્થથી જાણેલો એટલે જીવ પદાર્થનો આશ્રય કરીને જાણે ત્યારે નવને એને સમ્યક પ્રકારે જાણ્યા, જેથી તેને સમ્યક કહીએ. બાકી નવની વ્યાખ્યા આવડે માટે નવને જાણ્યા માટે સમ્યક દર્શન થયું એ વાત નથી. એવું કઈ નથી. કેમ કે એ તો બધું ભૂલ, એમાં જીવ જીવની જ ભૂલ થઈ. આહારના પરમાણુઓ મેં ગ્રહણ કર્યા નહીં, મેં એનો ત્યાગ કર્યો, એનો અર્થ કે હું ગ્રહણ કરી શકું છું ને હું ત્યાગ કરી શકું. જીવ ને અજીવના કાર્ય હું કરું છું. ધર્મ કરવામાં ના બહાને મિથ્યાત્વ નો અધર્મ થયો. આમ થાય એની કિંમત એટલી બધી આખી છે, એકદમ રાગ ગુમ કરે છે. અરે તમે આ શું કરો છો, કોઈ ઉપવાસ નહીં કરે, ઉપવાસ કરે ન કરે એની જવાબદારી છે, બાકી પરિણામમાં ઊંધું અવળું સમજે એની પણ જવાબદારી તો છે કે નહીં? ઉપવાસ ન કરે એની જવાબદારી છે, અને મિથ્યાત્વ ખૂટે એની કોઈ જવાબદારી નથી? કે સૌથી મોટી જવાબદારી તો એની છે. જન્મ મરણનું કારણ તો મિથ્યા દર્શનની ગાંઠ છે. ખાવું ન ખાવું તે જન્મ મરણનું કારણ નથી. ત્રણ કાળ ત્રણ લોક વૃત્તિ સર્વ પદાર્થની યથાર્થ પ્રતીતિ થઈ જાય ભિન્નપણાની, અને જ્યારે યથાર્થ પ્રતીતિ થાય ત્યારે પોતાનો સ્વતંત્ર જ્ઞાનાનંદ સ્વભાવ એને સમજાય, અને એને જે પર્સન મુક્તા થઈ રહી છે એ મટવાનું આ સિદ્ધાંત કારણ છે. કે પર પદાર્થની સાથે મારે કોઈ પણ પ્રકારે નિસ્બત નહીં હોવાથી મારે પરની સામે જોવાનું રહેતો નથી. પર સામે તો ક્યારે જોવાનું રહે છે? કે કોઈ પણ પ્રકારનો મને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી કે ભાવથી સંબંધ હોય ત્યારે, જો સંબંધ નથી તો એની સન્મુખ મારે થવાનું રહેતું, સામે જોવાનું રહેતું નથી. આમ વસ્તુ સ્થિતિ ન હોય અને આમ વસ્તુ સ્થિતિ અનુસાર સિદ્ધાંત સમજવામાં ન આવે તો કોઈ જીવ સ્વસન્મુખ થઈ શકે નહીં. કોઈ જીવ ન થઈ શકે સ્વસન્મુખ, એને પરસન્મુખતા મટી શકે નહીં. અથવા બીજો જીવ દુઃખ આપે કે બીજો જીવ સુખ આપે એ વસ્તુ સ્થિતિ હોય તો બીજા બાજુથી પરિણામ હટાવવાનું બને કેવી રીતે? પરિણામને ફેરવવાનું બને કઈ રીતે? એ બની જ ન શકે. કેમ કે એને સદાય ભય રહ્યા કરે કે મારી પર્યાયને કોક ફેરવી નાખશે. હું ધ્યાનમાં બેસવા જઈશ ત્યાં મારી પર્યાયને કોક ફેરવી નાખશે, પ્રતિકૂળતા આવશે અને મારી અવસ્થા બદલાઈ જશે. તો એની પર્યાય જ પરાશ્રિત થઈ ગઈ, અનુકૂળતાને આશ્રિત અને પ્રતિકૂળતાને આશ્રિત પર્યાય થઈ ગઈ. એમાં એને પોતાની સ્વતંત્રતા અને સ્વાધીનતા રાખીને ખોઈ બેઠો છે. જે પોતાની સ્વતંત્રતા ખોઈ બેઠો છે એને ધર્મ કરવાનો શું અધિકાર છે? અહીં તો હજી અભિપ્રાય જીવ બદલી શકતો નથી. ધર્મ તો કરે ક્યારે? અભિપ્રાય જી ન બદલાય ત્યાં એને ધર્મ થવાનો તો પ્રશ્ન રહેતો નથી. અભિપ્રાય બદલાયા પછી પણ એ અભિપ્રાય અનુસાર દશાને કેળવવી એ નવી એક્સરસાઇઝ છે. પાછી એ વ્યાયામ તો હજી કેળવણી નવી કરવાની છે. પહેલા તો એને અભિપ્રાય બદલવો રહે છે. પરિણમનમાં એ તપાસ કેવી રીતે કરે છે એ સવાલ છે. શરીરમાં આશા સાથે આગળ શું કરવા જાઉં? શરીરમાં અશાતા થઈ તો જીવમાં શું થયું ને શરીરમાં શું થયું એની ભિન્નતાના વિચારમાં ઊંડો ઉતરે. ઉતરે કે આમાં આ જીવને શું છે? જીવ જે જ્ઞાન સત્તાધારી પદાર્થ છે, ચૈતન્ય સત્તાધારી પદાર્થ છે, એમાં જ્ઞાનની સત્તામાં કોઈ શરીરની અસાતાની સત્તા છે કે નહીં? બસ આટલું તપાસ જોઈ લો. જો બંને એક સત્તાવાળા હોય તો જ્યાં સુધી ચૈતન્ય સત્તા ટકી રહે ત્યાં સુધી અસાતા ટકી રહે. પણ અસાતા પહેલાં જ્ઞાન હતું અને અસાતા પછી જ્ઞાન રહેશે. એ જ એમ સૂચવે છે કે બે જુદા જુદા તત્વો હતા, બે એક તત્વ નહોતા. કેમ કે અસાતા થયા પહેલા જ્ઞાન તત્વ હતું કે નહીં? કે મારું જ્ઞાન તત્વ તો હતું. હવે અસાતા થઈ ત્યારે તો એ જ્ઞાનમાં જણાયું કે અસાતા થઈ. પછી અસાતા મટી ત્યારે પણ જ્ઞાનમાં જણાયું કે અસાતા મટી. પણ મને થઈ છે એવી જે ભ્રાંતિ, અસાતા મને થઈ છે એવી જે ભ્રાંતિ, એ ભ્રાંતિ ઉપાધિને ઊભી કરે છે. તપાસ કરે તો ઘણો ફેર પડે, તપાસમાં ઉતરે ને તો બધો મોડું પડી જાય એકદમ. એને જે ઉપાધિ આવે છે, વ્યાધિની ઉપાધિ, આ અસાતાની વ્યાધિ મને થઈ, એ એકદમ ફેર પડી જાય છે તપાસમાં જ. ભિન્ન ભિન્ને ભિન્ન જણાય ત્યારે તો એને સુખેથી અસાતાનું જ્ઞાન થાય. જો એને અસાતાથી ભિન્ન જ્ઞાન વેદન જણાય તો ભિન્ન જ્ઞાન વેદનમાં સુખ ઉત્પન્ન થાય અને સુખથી એ અસાતાને જાણે, સુખપૂર્વક જાણે, સુખી સુખી થતો થતો જાણે, સુખી થઈને જાણે કે આ અસાતા આવી છે. સમજણને લાગુ ન કરવામાં આવે તો સમજણ ક્યાંક રહી અને પરિણામ ક્યાંક રહ્યો? બે વચ્ચે કઈ સંબંધ ન રહ્યો અને બે વચ્ચે સંબંધ ન રહ્યો તો તું સમજો શું કરવા આ વાત? જો આ સમજણનો કોઈ ઉપયોગ તારી પાસે ન હોય તો આ સમજણ કરવાનો હેતુ શું ને આ સમજણ કરવાનો અર્થ શું? હું આવી સમજણ કરીને તારે ખાલી એટલું જ બતાવું છે કે હું આવું સમજી છું, બીજા આવું નથી સમજતા? સમજણ કોઈને દેખાડવાની ચીજ છે કે માત્ર દેખાડવા પૂરતી નથી? કદાચ કે તમે દાગીનો લીધો પણ એમને એમ તમે ડબ્બીમાં મૂકી રાખવાનો, પહેરો નહીં તો આ દાગીના લેવાનો, બીજી દાગીનો લેવાનો શું અર્થ છે? તો કોઈક આવે ત્યારે દેખાડવા થાય, જો મારી પાસે આ હીરાનો દાગીનો છે, તો આ ડબ્બી ખુલ્લી ખુલ્લી દેખાડે મારી પાસે હીરાનો દાગીનો. એનો કોઈ તારા માટે ઉપયોગ છે? દાગીનો તો પહેર ત્યારે તારી શોભા છે, એમ સમજણ નો ઉપયોગ કરે ત્યારે એ સમજણ શોભે છે. સમજણ ના ઉપયોગ વગરની એ સમજણ તો નિરર્થક છે. માત્ર સમજણનું ખોટું અભિમાન થશે. જેમ કોઈ વ્રતાદિ ક્રિયાનું અભિમાન કરે છે તેમ તું સમજણનું અભિમાન, સમજણની ક્રિયાનું અભિમાન કરે, બે માં કઈ ફેર રહ્યો નહીં. ગયું સ્વરૂપ અને વૃત્તિનું ગયું વ્રત અભિમાન, સમજે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. બસ એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે કે સમજણને લાગુ કરવાનું તો તે જે શીખવું જોઈએ એ વાત તો તે ગ્રહણ કરી નહીં, તો લૌકિક માન લેવા માટે સમજણ કરી. કોઈ સમજણ ક્રિયા તો કામ નહીં. જે સમજણ ગુણનું કારણ થાય, એ જો ગુણનું કારણ ન બનાવવામાં આવે સમજણને તો એ અવગુણનું કારણ. બરોબર, એ લૌકિક માન લેવા ગયા વગર રહેશે કે જો મને આ સમજણ છે, બીજાને આટલી સમજણ નથી જેટલી મને સમજણ છે, એવું લૌકિક માન પાછળ એ ગયા વિના રહેશે. એક જ લાઈનમાં આવી જશે. ધર્મ વ્રત એટલે શું છે? વ્રત નો ખરો અર્થ નથી લોકો સમજતા. બારમા પ્રતિજ્ઞા લે છે એને વ્રત કહે છે. પણ એ પ્રતિજ્ઞા એને શું છે કે એવા સંતો મહાત્માઓ ધર્મીઓએ પણ એવી પ્રતિજ્ઞા લીધી એટલે બીજા પણ એવું કરે છે નકર. પણ વ્રત નો અર્થ મૂળ જે વ્યુત્પત્તિ છે શબ્દની એ અનુસાર તો વ્રત એટલે રોકાવું, અટકી જવું. પર પદાર્થમાં પરિણામ રોકાઈ જાય છે, અટકી જાય છે, આસક્તિ મટી જાય છે. પર પદાર્થમાં આસક્તિને કારણે પર પદાર્થ પર જે વૃત્તિ જાય છે તે વૃત્તિ સ્વરૂપમાં સ્થિર થવાને લીધે, સ્વરૂપના આકર્ષણને લીધે, સ્વરૂપના મહિમામાં પરિણામ ડૂબી જતું હોવાને લીધે વૃત્તિ બહારમાં જતી અટકે છે. વળી બહારમાં જે વૃત્તિ જતી હતી, આસક્તિ થતી હતી, એ સુખ બુદ્ધિને કારણે થતી હતી ને સુખાભાસને કારણે થતી હતી. એ પણ જ્ઞાન નિર્મળ ચોખ્ખું થતાં પર પદાર્થમાં સુખ રહિતપણું છે, સુખથી શૂન્ય છે, ત્યાં મારું સુખ નથી. એ તો જળ બધા પદાર્થો દેખાય છે, તે બધા પદાર્થો જળ છે ને સુખ રહિત છે, સુખથી શૂન્ય છે, એવું સ્પષ્ટ નિર્મળ જ્ઞાનમાં પ્રતિભાસે છે. ત્યારે તે વૃત્તિનું બંધ થવું થાય છે. વ્રત એટલે બંધ થઈ જવું. એવા પ્રકારની વૃત્તિ બંધ થઈ જવી એને ખરેખર વ્રત કહે છે. પછી એની પ્રતિજ્ઞા વિકલ્પથી પહેલાં લે છે, અમુક પદાર્થ મારે ગ્રહણ કરવો નહીં, ઉદભોગ કરવો નહીં, ભોગ ઉપભોગની પ્રતિજ્ઞા લે ત્યારે એને વ્યવહાર વ્રત કહેવાય છે. ત્યારે કે આવી નિશ્ચય વૃત્તિ અટકી જાય ત્યારે એને એવો વ્યવહાર લાગુ પડે છે. હવે નિશ્ચયનું સ્વરૂપ તો લોપ થઈ ગયો, એ કોઈ જાણ્યું નહીં, ભૂલાઈ ગયું. કહેવાતા જૈન સંપ્રદાયમાં એ વાત ભૂલાઈ ગઈ, બીજે તો સમજે છે કે જ્યાં વિષય છે ત્યાં જ ભૂલ્યા, બીજે તો વિષય નથી. આ એટલે પછી જેમ નકલ કરે ને તાળા પાડે એવી રીતે નાનું એ કરીને પોતે કરવા લાગે છે. પણ એ નકલમાં કોઈ અસલ તો છે, એટલે કૃત્રિમ રીતે વૃત્તિને રોકે છે. ત્યારે કોઈ દમનથી રોકે, કોઈ સહેજે મંદ કસાયું હોય છે તો પણ મૂળ વસ્તુને ન સમજે તો એ પ્રકારની વૃત્તિ રોકાવાનો પારમાર્થિક લાભ તો એને મળતો નથી, ધર્મ તો એને થતો નથી. ધર્મ તો શું છે એ તો એ લીધો, જ્ઞાનાનંદનો પ્રકાશ ધર્મ છે. સ્વરૂપને જાણવાની આ કળા યોગમાં જાણરૂપ વસ્તુને જાણે, અંતરમાં જાણવા દેખાવાનો વ્યાપાર થાય તે દ્વારા સ્વ વસ્તુને જાણે. નિજ સ્વરૂપને જાણવાની આ કળા છે, એ આનું નામ ધર્મ છે. ધર્મ એટલે આત્માની પવિત્ર દશા, અકસાય દશા, રાગ રહિત વિતરાગી દશા, કસાય રહિત અકસાય દશા, એને ધર્મ કહે છે. એટલે જે શુભ રાગ ઉત્પન્ન થયો તે તો રાગ રૂપ અને સકસાય રૂપ પરિણામ છે, એ કોઈ ધર્મ નથી. જેટલી વિતરાગી દશા છે એટલો ધર્મ છે એમ છે. જેટલી વિતરાગતા પ્રગતિ એટલો જ ધર્મ છે. 685 માં છે. જળની ક્રિયા જળના કારણે થાય છે, પણ ધર્મીને પોતાના કારણે શુભરાગના કારણે, શુભરાગ આવે છે, વ્રત લે છે ત્યારે, કોઈ મારે આ વ્રત છે ત્યારે જળની ક્રિયા શું છે કે પર પદાર્થનું ગ્રહણ ન થયું, ઉપવાસની પ્રતિજ્ઞા લીધી, વ્રત લીધું, કાગી ઉપવાસ છે, તો ત્યાં આહારનું ન આવવું થયું એ એના કારણે થયું. પરમાણુની ક્રિયા, પરમાણુ ક્રિયા આવવાની કે નહીં આવવાની, પણ એ કાળે જીવને જે શુભરાગ આવે છે એ પોતાના કારણે આવે છે, પણ તે ધર્મ નથી. એવો શુભરાગ આવે છે એ કોઈ ધર્મ નથી. શુભરાગ તે ધર્મ નથી, અને શુભરાગના અવલંબને પણ ધર્મ થતો નથી, એનો પણ તો આધાર નથી. શુભરાગના કાળે જ્ઞાનીઓને તો, ધર્મીઓને તો, ધર્માત્માઓને તો શુભરાગના કાળે સ્વ અવલોકન માત્ર ધાર્મિક ક્રિયા છે. જેટલું સ્વનું અનુભવન છે, જેટલું અકસાય પરિણામ પ્રગટ્યું જેટલા અંશે તેટલો ધર્મ છે. તે ગુણસ્થાન અનુસાર હોય છે. ચોથા ગુણસ્થાનથી પાંચમામાં અકસાય પણ વધારે, પાંચમામાંથી છઠ્ઠા સાતમામાં અકસાય પણ વધારે, એટલે ધર્મ ત્યાં વધારે છે. બસ રાગ થી શુભરાગ થી ધર્મ એ જગતના સર્વ ધાર્મિક સંપ્રદાયો માને છે. હવે જૈનોની પણ એ માન્યતા થઈ તો એ પણ અન્ય મત થી ક્યાં જુદાવ્યા, એ પણ અન્ય મત વાળા છે. ખરેખર તો અન્ય મત ને બરાબર થઈ ગયા, એમાં ને એમાં કઈ ફેરવ્યો
નહીં.
આ વાત બહુ ચોખ્ખી કરી દીધી છે, બહુ સ્પષ્ટ કરી એવી વાત. અન્ય મતની વાત જુદી છે, જૈન દર્શનની વાત જુદી છે. પાયામાંથી જૈન દર્શન બીજી વાત કરે છે, પણ મોક્ષ માર્ગી જીવોને બહારના શુભ રાગ અને શુભ યોગ અને શુભ ઉપયોગ એ રૂપ ધર્માનુષ્ઠાન હોય છે, એટલે એને જે ધર્મના અનુષ્ઠાન કયા એને જ ખરેખર ધર્મ માનીને બેસી જાય. એ અંદરમાં મૂળ વાતને સમજ્યા શું કહે છે અહીંયા કે સર્વત્ર સર્વકાળે, સર્વત્ર એટલે સર્વ સૂત્રોમાં, ત્રણ ત્રણ લોકના સર્વ ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં તું હો, અને સર્વકાળે એટલે કોઈ પણ આરામાં તું હો, પહેલા આરામાં, બીજા આરામાં, ત્રીજા આરામાં, ચોથા આરામાં, પાંચમા આરામાં, છઠ્ઠા આરામાં, અવસર્પણી કાળમાં કે ઉપસર્પણી કાળમાં, કોઈ પણ સર્વકાળે અને સર્વ ક્ષેત્રે સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય ભિન્ન ભિન્ન છે. આ મહાસિદ્ધાંત છે. એક પદાર્થના પોતાના દ્રવ્યક્ષેત્ર કાળભાવમાં કોઈ અન્યના દ્રવ્યક્ષેત્ર કાળભાવની બિલકુલ ગાલમેલ થઈ શકતી નથી. પદાર્થનું આ જ્ઞાન છે, એમાં જો ફેરફાર માને તો બીજી રીતે તો પછી આગળ ચાલવાનું, ત્યાં એક ડગલું આગળ હાલવાનું રહેતો
નથી.
આવી સર્વ પદાર્થની યથાર્થ પ્રતીતિ થઈ જાય અને સ્વતંત્ર જ્ઞાનાનંદ સ્વભાવ સન્મુખ થવાની, પોતાનો જે જ્ઞાન અને આનંદ સ્વભાવ છે એને સન્મુખ થવાની રુચિ થાય, આ જ્ઞાન થાય ઉપરાંત પાછું કે હવે મારું સ્વરૂપ સ્વતંત્ર છે, એમાં જ્ઞાન ને આનંદની શક્તિ, સ્વાધીન શક્તિઓ મારી મારામાં રહેલી છે, એ ગુણની રુચિ થાય, પોતાની શક્તિ ગુણની સ્વભાવની રુચિ થાય અને એમાં સ્થિર થાય, ત્યારે ધર્મ થાય. ત્યાં સુધી માત્ર પદાર્થની સ્વતંત્રતા સમજે અને પદાર્થની સ્વતંત્રતા સમજવા છતાં એ સ્વતંત્રતાનો કોઈ ઉપયોગ ન થાય. પદાર્થની સ્વતંત્રતા બરાબર સમજાય છે, પણ અહીંયા ગડબડ થાય, પોતાના પરિણમનમાં ગડબડ થાય, એટલે કે એકબીજામાં ભેળસેળ કરી નાખે અનુભવમાં, તો એને એ સમજણ ખરેખર થઈ છે એ વાત લાગુ પડતી નથી. એ અધર્મની ધારણા છે, એ કોરી ધારણા છે, એ પરલક્ષી ધારણા છે, એમાં ક્યાંય સ્વલક્ષ થતું નથી. ખરેખર તો પહેલી આ વાત જયારે સમજાણી હોય ત્યારથી જ એને પ્રયોગ ચાલુ કરવો છે. પહેલી વાલી આ વાત જયારે એને સમજાય કે જૈન દર્શન આમ કે છે કે એક જીવ પોતે જુદો છે અને શરીરથી માંડીને બધું જુદું છે, તો એને ખ્યાલ તો છે કે હું સવારથી ઉઠીને 24 કલાક મારો જે વ્યવહાર છે એ જળ પદાર્થો સાથેનો છે. તો એને બધે તપાસ શરૂ કરી દીધી છે, જેટલા જેટલી ક્રિયાઓ અને જેટલી જેટલી કાર્યો થાય એમાં એને તપાસ શરૂ કરી દીધી જોઈએ કે આ વાત સાચી કે ખોટી.
બરોબર,
જો કહેનારને તે સ્વીકાર્યા હોય, કહેનાર તો બરાબર જ કહે છે મારા અનુભવમાં ભૂલ છે તેથી મને દુઃખ છે, મારા અનુભવમાં ભૂલ છે, મારી સમજણમાં ભૂલ છે તેથી મને સમાધાન થતું નથી, અને હવે જો મારે દુઃખ મટાડવું હોય અને સમાધાન કરવું હોય તો આ સમજણ પ્રમાણે મારા અનુભવને મારે કેળવવો રહ્યો, સમજવો રહ્યો, તે સર્વ કાર્યમાં એને એટલી જરૂર પ્રતીતિ થશે કે મારું કાર્ય મારી પર્યાય સુધી જ છે, તો મારી પર્યાયમાં જે કાંઈ જાણવું થાય છે, રાગ અને જ્ઞાન બે પર્યાયમાં પરિણમે છે, તો જ્ઞાન જાણે છે અને રાગમાં અનેક પ્રકારે રાગાદી ભાવ થાય છે પર અભિલાષો, પણ એની મર્યાદા તો એટલી જ છે, તેથી કોઈ પરપદાર્થની અંદર મારો પ્રવેશ થઈ શકે છે. પરપદાર્થમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી કોઈ હસ્તક્ષેપ થઈ શકે છે એ તો બની શકતું નથી, અને જો બની શકતું હોય તો દુનિયામાં કોઈ કોઈને રસ્તા ઉપર હાલવા દે, ચાલતું હોય તો પોતાનું ચાલે તો શું કરે, કોઈ કોઈને ચાલવા દે એમ કે પગ જમીન ઉપર નહીં મૂકતા, તો પગ ક્યાં માથે મૂકવા, ચિતારા જ્યાં મૂકવા હોય ત્યાં મૂકવા, જમીન ઉપર તો મૂકતો નહીં એમ કે આ પરિસ્થિતિ છે લોકો. પણ પોતે જો અનુભવથી તપાસે તો ખ્યાલ આવેલું છે કે મારી મર્યાદા કેટલી, કે ભાવ થાય એટલી, જીવને જીવ ભાવ થાય કાંઈ વિચારી કે કાંઈ અવિચારી, પણ જીવને જીવ ભાવ થાય એટલી જ એની કાર્યક્ષેત્રની મર્યાદા છે, આથી વધારે એની કોઈ મર્યાદા હોય તો એ સ્પષ્ટપણે જોઈ શકાતું નથી. શરીરમાં રોગાદી થાય છે કોણ ઈચ્છે છે, એક પરમાણુ ઉપર જો એનો અધિકાર હોય પેટનું કેન્સર, એક પરમાણુને કરવા એમ દે, પણ કેવી રીતે એનું ચાલે, એક જળ રજકણ ઉપર એનું ચાલે કેવી રીતે, એની પર્યાયમાં ઢાલમેલ કરવામાં કોઈ જીવની પર્યાય થઈ શકે, જઈ શકે છે, જઈ શકતી નથી, થઈ શકતી નથી. જો પરિસ્થિતિ જ આમ છે તો એને પરસન પણ છૂટી શકે છે.
બરોબર,
જો પરિસ્થિતિ વસ્તુ સ્થિતિ આમ ન હોય તો પર્સન નું પણ કોઈ કાળે છૂટી શકે નહીં, સ્વરૂપમાં કોઈ જીવ સ્થિર થઈ શકે નહીં. જો બે પદાર્થ સ્વતંત્ર ન હોય, પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર ન હોય, તો કોઈ જીવ સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપ સ્થિર થઈ જ ન થઈ શકે.
બરોબર,
કેમ કે એની સ્થિરતામાં ક્યારે કોણ અસ્થિરતા લાવી દઈએ, એ તો એને પોતાને સ્વાધીન વાપરી ને, પોતે સ્થિર થવા માંગે, બીજો એને અસ્થિર કરી નાખે, કરવું શું, તો કે હું તો લાચાર છું, બીજો મને અસ્થિર કરે છે,
તો કોઈ સ્થિર નથી શક્યો આ, પણ અનંતા સ્વરૂપ સ્વરૂપ સ્થિત છે સિદ્ધ પરમાત્માઓ, અને અસંખ્ય સાધુ સાધકો પણ અત્યારે સ્વરૂપ સ્થિરતા કરવી છે. અત્યારે અસંખ્ય સાધકો વિશ્વમાં મોજુદ છે, હયાત છે, સિરિયન્સો પણ શ્રાવકો છે, પંચમ ગુણ સ્થાન વર્તે, સાચા શ્રાવક કરવું છે, નામ ધારી નહીં, બધા નામ ધારે છે, સાચા શ્રાવક કરવું છે, પંચમ ગુણ સ્થાને બિરાજમાન છે, ભગવાન છે, સ્વરૂપ સ્થિરતામાં બિરાજે છે, અંદરમાં લીન થાય છે, જળચર છે, આમ તો શંભુ રમણ સમુદ્ર ની અંદર જળચર પ્રાણીઓ છે, મુક્તા પાસે પાંચમા ગુણ સ્થાને છે. મિત્ર, કોઈ કુળનું નામ જૈન છે એ તો એક વ્યવહાર થી વાત છે. જીવ સોઈ આત્મા અન્ય હોય તો કર્મ, ખરેખર આત્મા જ જીવ છે, જૈન છે, બાકી તો બધું કર્મ છે. જે કાંઈ કુળ ધર્મ છે એ તો આઠ કર્મમાં એનો એક કર્મ છે, ગોત્ર કર્મ છે, એ તો અન્ય છે, એ જીવથી અન્ય છે. જૈન કુળ એ જીવથી અન્ય છે. જીવ સોઈ આત્મા અન્ય હોય તો કર્મ, એ પ્રવચન છે, સમજ લે જીન પ્રવચન કા ભરો. આમ છે, કોઈ કોઈ વખતે તો બીજાનો વારો ન આવવા દે કુળ વાળા. અમારે છે અહીંયા નાથ છે, બે ત્રણ તળા છે, અમારે નાથ ચૂક્યું છે પણ ત્રણ તળા છે, ચોથી હમણાં ઓકે. કેમ ત્રણ તળા છે તે બોલે જૂના કહે છે કે અમે અમારી પ્રોપર્ટીમાં તમે ભાગ પડાવો એટલે નવો સભ્ય તમે નોંધતા જ નથી, નવા સભ્ય અમે નોંધતા નથી, અમારામાં તમને ન આવવા દઈએ. એમ જો એકલા કુળ ધર્મ વાળાનો અધિકાર હોત ને તો બીજાને પ્રવેશ ના દે, ના ભાઈ પ્રવેશ નહીં આપે, અમારામાં તમે નહીં.
અહીંયા એવું નથી,
સામાન્ય ટૂંકી દ્રષ્ટિ છે, ઘણી ટૂંકી દ્રષ્ટિ છે. મુસલમાનો અને ખ્રિસ્તીઓ શું કીધું કે હલકામાં હલકી કોમ હોય તો કાવો તમે, અમારામાં અમારે સંખ્યા વધારવી છે. લૌકિક બુદ્ધિ વાપરી, આમાં તો લૌકિક બુદ્ધિનો અભાવ છે. જો તમારે સંખ્યા બળ વધારવું હોય તો આ આ અપસિદ્ધાંત તમે લેવો છે. આ તો વસ્તુની સ્થિતિ છે અને જીવ માત્ર નો આ અધિકાર છે, કોઈ વાળા બિંદી નો આ
વિષય.